તારીખ 2/11/1989 શ્રી પરમાગમ ચિંતામણી બોલ 1205 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 1
જેમના હૃદયમાં અનુભવનો સત્ય સૂર્ય પ્રકાશિત થયો છે અને સુબુદ્ધિરૂપ કિરણો ફેલાઈને મિથ્યાત્વનો અંધકાર નષ્ટ કરે છે, કેવા છે સુમન દ્રષ્ટિજી? એમ કેવું છે કે જેમના હૃદયમાં અનુભવનો સત્ય સૂર્ય પ્રકાશિત થયો છે, સ્વાનુભવ જેને પ્રગટ થયો છે, પોતે પરિપૂર્ણ સિદ્ધ સ્વરૂપ છે એવો જેને અનુભવ થયો છે, તેથી બધા તત્વોનું જ્ઞાન પ્રકાશિત થઈ ગયું છે. જેટલો અંધારામાં અને અજવાળામાં ફરક છે એટલો તફાવત અજ્ઞાન અને જ્ઞાન વચ્ચે છે. તો અહીંયા ઉપમા પણ એ જ આપી છે. અને સુબુદ્ધિરૂપ કિરણો ફેલાઈને મિથ્યાત્મનો અંધકાર નષ્ટ કરે છે, એ જ વાત એવી છે, મિથ્યાત્મનો અંધકાર નષ્ટ કરે છે. પેલો પ્રકાશ અને અંધકાર ઔદ્ગલિક છે ત્યારે અહીંયા અંધકારમાં પોતાનું હિત અહિત પકડાતું નથી, અજ્ઞાન અંધકારમાં પોતાનું હિત અહિત સમજાતું નથી. જ્ઞાનના પ્રકાશમાં એ વાત સ્પષ્ટ છે, બધું ચોખ્ખું છે, જે મજવાળામાં કાંઈ શંકા ન પડે કે આ લાકડું છે તો લાકડું છે, આ પુસ્તક છે તો પુસ્તક છે. એમ સમ્યક જ્ઞાનના પ્રકાશમાં બધું સ્પષ્ટ છે, જે તત્વ જેમ છે તેમ જળ જળ, ચેતન અચેતન, ચેતનનો આભાસ વિભાવ સ્વભાવ બધું સ્પષ્ટ છે. સૌથી મોટી વાત એ છે કે પોતે અનંત સુખથી ભરપૂર છે, પોતાના સર્વગુણથી પોતે સંપન્ન છે અને તેથી કરીને એને કોઈની પણ પરાધીનતાનો સવાલ નથી, અપેક્ષાનો સવાલ નથી. પોતાના સિવાયનું જેટલું કાંઈ છે તે બધું એટલું બધું ભિન્ન છે કે એમાં થતા જે કોઈ ફેરફાર હોય એની સાથે પોતાને કોઈ નિસ્બત નથી, કોઈ સંબંધ નથી. આ આત્માથી જેટલું બાહ્ય છે તેની સાથે પોતાને કોઈ લાભ નથી, નુકસાન નથી, કાંઈ સંબંધ નથી, લેવા દેવા કાંઈ નથી. પોતે કે પોતે સર્વગુણ સંપન્ન છે અને જે સુખ છે એના એવા તો જે જ્યાં સુખનું પ્રયોજન છે એ સુખભાવથી સુખ સ્વભાવથી તો અનંત સુખથી ભરપૂર છે. આવો જે સમ્યક જ્ઞાનનો સ્વપર વિષયક પ્રકાશ, એ પ્રકાશને લઈને પોતે નિશંક છે, નિર્ભય છે, શંકાનો સંતાપ નથી કે બીજા કોઈનો પણ ભય નથી, કોઈ પ્રકારનો ભય નથી. જેમને સાચા શ્રદ્ધાનમાં રાગ દ્વેષ સાથે સંબંધ નથી, સમતા પ્રત્યે જેમને પ્રેમ છે અને મમતા પ્રત્યે દ્વેષ છે, જેમને સાચા શ્રદ્ધાનમાં એટલે સ્વરૂપ શ્રદ્ધાનમાં રાગદ્વેષ સાથે કાંઈ સંબંધ નથી, રાગદ્વેષનો સંબંધ છૂટી ગયો છે, રાગદ્વેષની શ્રદ્ધા નથી, શ્રદ્ધા વિતરાગ સ્વરૂપી આત્માની છે. એકવાર ગુરુદેવના તે પ્રવચનમાં હમણાં તે ચાલતી હતી રાતના, એકવાર બહુ સરસ વિષય ચાલેલો, કોઈ પ્રશ્ન કરેલો, સમ્યક દ્રષ્ટિ છે પણ રાગ તીવ્ર થઈ જાય તો પછી એને નુકસાન થાય કે ન થાય, અથવા પોતાને રાગ થઈ જાય તીવ્ર તો શું કરવું, તો કે તને શ્રદ્ધા કોની છે? પણ એ તો કે તને આત્માની શ્રદ્ધા છે તો એમાં આ વાત આવતી નથી, રહેતી નથી. તને આત્માની શ્રદ્ધા નથી તો નક્કી તને રાગદ્વેષની શ્રદ્ધા છે માટે તને આ વાત ઉગે છે. પહેલાં નક્કી તો કર કે તને શ્રદ્ધા કોની છે, વેધક પ્રશ્ન છે. કે તારા જે શંકિત ભાવો છે એ જ બતાવે છે કે તને આત્માની શ્રદ્ધા નથી. તને શ્રદ્ધા ખોટી છે એટલે તને એનો શંકા અને ભય કેવી રીતે દૂર થઈ શકે? જેને આત્માની શ્રદ્ધા નથી એનો શંકા અને ભય દૂર થવાની કોઈ પરિસ્થિતિ નથી. જેને પોતાના સ્વરૂપની શ્રદ્ધા છે એને કોઈ શંકા અને ભયનો પ્રશ્ન રહેતો નથી. શ્રદ્ધા કોની છે એમ સીધું જ પૂછ્યું, તને કોની શ્રદ્ધા છે આવી વાત કરે છે? આત્માની શ્રદ્ધા રાખીને વાત છે કે આત્માની શ્રદ્ધા ખોઈને વાત છે? આવા આત્માની વાત ચાલે છે, તું કાં વિશ્વાસ કરતો નથી? એટલે તને શંકારિયા કરે છે કે આનું શું, આનું શું, આમ થાય તો કેમ, આમ થાય તો કેમ. આજે માણસ કહે કે તમે અમારામાં શંકા કરો છો એનો અર્થ કે તમને વિશ્વાસ નથી ને. એમ આત્માના વિષયમાં તું શંકા કરે છો એનો અર્થ કે તું શ્રદ્ધા પણ લઈને વાત કરે છે? પેલા એ તો નક્કી કરે માણસ કે નથી માનતો આત્માને, શ્રદ્ધા જ કે નથી શ્રદ્ધતો આત્માને. વેધક પ્રશ્ન છે. જેમને સાચા શ્રદ્ધાનમાં રાગદ્વેષ સાથે સંબંધ નથી, દ્રષ્ટિને એવું શ્રદ્ધાન છે કે એને રાગદ્વેષ સાથે કાંઈ સંબંધ નથી, છતાં પણ એમ કહી શકાય કે સમતા પ્રત્યે જેમને પ્રેમ છે અને મમતા પ્રત્યે જેને દ્વેષ છે, મમતાનો નિષેધ આવે છે અને સમતાને આદરે છે, સમભાવને આદરે છે. જેમની દ્રષ્ટિ માત્રથી, જેમની દ્રષ્ટિ માત્રથી મોક્ષ માર્ગ સદાય છે, સ્વરૂપ દ્રષ્ટિ છે, દ્રષ્ટિ માત્રથી મોક્ષ માર્ગ સદાય છે, એટલે કે દ્રષ્ટિના બળે મોક્ષ માર્ગમાં આગળ વધે છે. વચનામૃતમાં એ વાત લીધી છે કે સાધક મોક્ષ માર્ગે જીવ દ્રષ્ટિના બળે મોક્ષ માર્ગમાં આગળ વધે છે. જેમની દ્રષ્ટિ માત્રથી મોક્ષ માર્ગ સધાય છે અને જે કાય ક્લેશ આદિ વિના મન આદિ યોગોનો નિગ્રહ કરે છે, બીજા તો ત્યાગ કરીને મનો નિગ્રહ કરે, આ કાય ક્લેશ આદિ કોઈ પણ જાતના ત્યાગ વગર જેને મનો નિગ્રહ થાય છે, એટલે મન મન ઉપરનો જેને કંટ્રોલ રહે છે, આ એક સમ્યક દ્રષ્ટિના સૂક્ષ્મ પરિણામોનો વિષય છે. કે વેદ જ્ઞાનની અમુક દશા આગળ વધે છે ત્યારથી પરિસ્થિતિ પ્રાપ્ત થઈ જાય છે કે જેમાં મન છે એ કંટ્રોલમાં આવી જાય છે, મન છે મર્યાદામાં આવી જાય છે, અને એટલી જાગૃતિ વર્તે છે કે ગમે ત્યાં મનનો વિકલ્પ ચાલ્યો ન જાય, અને મિથ્યા દ્રષ્ટિને ગમે ત્યારે ગમે તે પ્રકારનો વિકલ્પ ચાલ્યો જાય છે. એવું જેને ચૈતન્યની જાગૃતિ છે, વિજ્ઞાનનો પુરુષાર્થ વર્તે છે, એને એમ થતું નથી એમ કહેવું છે. એટલે કાય ક્લેશ વિના મનાદિન યોગોનો નિગ્રહ છે, એને કાય ક્લેશ તપ કર્યા વિના પણ મિથ્યા દ્રષ્ટિઓ તપ કરે ત્યારે માંડે પરિસ્થિતિમાં પહોંચે, આ વગર તપે મનોનિગ્રહ છે. પણ ટેમ્પરરી એવું લાગે ને, માનસિક પરિસ્થિતિ અમુક થઈ જાય છે, અમુક માનસિક પરિસ્થિતિ થઈ જાય છે, પણ સમ્યક પ્રકારે એમાં નથી, અને અજ્ઞાન અંધકારમાં ઊભો છે. ભિન્ન પડી ગયો ને, શક્તિ આવી છે એ પ્રકારને, વેદ જ્ઞાન કરતા એ પ્રકારની શક્તિ આવી છે એમ વાત છે. એટલે તો લેશિયા લીધી છે, ચતુર્થ ગુણ સ્થાને કૃષ્ણ લેશિયા પણ લીધી છે, નીલ કૃષ્ણ નીલ છ લેશિયા લીધી છે, પણ એમાં કૃષ્ણ ને નીલ લેશિયા જે છે એ વધારે તીવ્ર કષાય રસવાળા પરિણામ છે, કષાયની કષાય રસવાળા એ પરિણામ છે. શું છતાં પણ સમ્યક દ્રષ્ટિને દુર્ગતિનો બંધ થતો નથી, દુર્ગતિમાં નવો બંધ દુર્ગતિનો આયુષ્ય નથી પડતો. આગળ પડી ગયો એ અજ્ઞાન દશામાં બીજી વાત છે, જ્ઞાન દશામાં લેશિયા થઈ શકે છે બંધ ન પડે છતાં, એટલી વિશેષતા છે. આત્મ ધ્યાન થાય, રૌદ્ર ધ્યાન થાય, કૃષ્ણ લેશિયા થાય, બંધ ન પડે. અજ્ઞાન સહિત જે મિથ્યાત્વ સહિત બંધ પડે એવો દુર્ગતિનો બંધ ન પડે ત્યાં, એટલે તિર્યંચને નરક ગતિ નથી બંધા દે, નિયમથી દેવગતિ બંધાય. હા, અશુભ ભાવમાં આયુષનો બંધ ન પડે. હા, ફેર તો પડે જ, પણ છતાંય જેને લેશિયા કહેવાય છે એવી લેશિયા થઈ જાય. લીધું છે ગોમઠસારમાં એ વાત લીધી છે, ગોમઠસારમાં લેશિયા માર્ગણામાં એ બધી વાતો લીધી છે, સમ્યક દ્રષ્ટિને મિથ્યા દ્રષ્ટિને કઈ કઈ લેશિયામાં ક્યાં ક્યાં આયુષ્ય બંધાય એ પ્રકારની જાણી જશે. શાસ્ત્ર જ વિસ્તાર વાળું કરવાનું યોગ ઘરે લઈ ગયા, બીજી નીકળશે. चतुर्थ गुणस्थान पर्यंत छों लेश्या होती है। अये असंयति इति षड् लेश्या, असंयति ने छह लेश्या होय, छह छह होय सके छह। तथा देश विरत, प्रमत विरत, अप्रमत विरत, इन तीन गुणस्थानों में तीन शुभलेश्या ही होती है, पांचवें छठों में सातवें। किंतु इसके आगे अपूर्वकरण से लेकर संयोगी केवली पर्यंत एक सौ की लेश्या ही होती है, और योगी केवली गुणस्थान लेश्या रहित है। જાણવાનો પ્રશ્ન છે, જાણપણાનો પ્રશ્ન છે। આમ તો ધોરણના આધારે રચાયેલો ગ્રંથ છે, સનત કુમાર અને મહેન્દ્ર સ્વર્ગમાં જાય છે એ પિત અને પદમ લેશ્યાનો કારણ છે। પિત લેશ્યા અથવા પદમ લેશ્યાના કારણે જાય છે। કેટલો ઉઘાડ છે શાસ્ત્ર રચવા, એનું એની સંખ્યા પ્રમાણ કેટલું, એના ક્ષેત્ર પ્રમાણ કેટલું, એનું આયુષ પ્રમાણ કાળ પ્રમાણ કેટલું, પછી એમાં જગન મધ્યમ ઉત્કૃષ્ટના ભેદો કેટલા, આથી વધારે છે. વીરસેન સ્વામી માટે કયું કહેવાતું કે જૈનના સર્વજ્ઞને ની પ્રતીતિ ખાતરી કરવી હોય, જાઓ વીરસેન સ્વામી પાસે કે જૈનમાં સર્વજ્ઞ થાય છે ને તમને ખબર પડે. છદ્મસ્ત પણ સર્વજ્ઞ જેવા કહેવાતા. જૈનમાં એમ કે સર્વજ્ઞ થાય છે એમ કહેવાય છે, પણ કોઈ અત્યારે સર્વજ્ઞ નથી, પણ ખાતરી કરવી હોય તો વીરસેન સ્વામીનો એમને મળો, ખબર પડે તમને સર્વજ્ઞ કેવા થાય છે કે નથી થતા, થાય તો કેવી રીતે થાય છે. સમુદ્ર જ્ઞાનનો દરિયો જોઈએ બધું. ત્યાર પછી તો વીરસેન સ્વામીને ટીકા કરે છે. મૂળ તો પુષ્પદંતને ભૂતબંધાલીએ કંઠાગ્ર કરી લીધું છે. ઉઘાડ છે, ખાલી બાહ્ય ઉઘાડ છે. અંદરની શક્તિ શબ્દથી જ વર્ણન નથી થતું. આ તો અંતરની શક્તિ આથી વધારે છે એમ કહેવા માટે આટલી વાત કરવી પડે છે કે ભાઈ જેને કેવળ જ્ઞાનમાં લોકાલોકનું જ્ઞાન થાય, પણ એ કેવું તો કેવળ જ્ઞાનનું બાહ્ય સ્વરૂપ છે. અંતરંગ સ્વરૂપ માટે શબ્દો મળે એવું નથી. કહેવાથી કોઈ સાંભળી શકે એવું વચનનો વિષય નથી રહેતો, એવી તો એની અંતરંગ શક્તિ છે. વિશેષ વાત કાય ક્લેશ આદિ વિના મન આદિ યોગોનો જે નિગ્રહ કરે છે તે સમ્ય જ્ઞાની જીવોને બહારનો ઉદય છે. જે કાંઈ વિષયભોગ પણ સમાધિ છે, હાલવું ચાલવું એને યોગ અથવા આસન છે, એ સ્થિર છે એમ કે છે. હાલતા ચાલતા નથી. અને બોલવું ચાલવું એ જ એનું મૌન વ્રત છે. બોલે ચાલે છે એનું મૌન વ્રત છે, હાલે ચાલે છે એની સ્થિરતા છે. કેવી રીતે સમજાવાય ને એની અંતરંગ પરિણતિને સમજાવવી કેવી રીતે, એટલે આ બધો આશ્રય લે છે. કે તમને દેખાય છે એવું નથી, કાંઈક અંદર બીજું છે. પછી ન સમજી શકે એ ગમે તે રીતે ખેંચી જાય છે. કોઈ સ્વચ્છંદમાં ચાલ્યા જાય છે, કોઈ અતિશયોક્તિ સમજીને એની એના મર્મને નથી સમજી શકતા. હા, બોલતા છતાં બોલે છે એનું મૌન છે ને હાલે ચાલે છે એનું સ્થિર આસન છે, એટલા આત્મભાવ આવેલા. હા, પણ એ ભિન્ન પડે છે ને, એટલે ભિન્ન પડી જાય છે એટલે સમાધિમાં નથી, સમાધિમાં જ છે, ભિન્ન રહે છે, ભિન્ન અનુભવ મારી રહે છે. ભિન્ન પડે એટલે બહુ જુદી વાત છે, મોટી વાત છે. પંચાધ્યાયમાં લીધી છે ગાથા. જ્ઞાનીઓની કર્મથી ઉત્પન્ન થવા વાળી ક્રિયા બંધના નિમિત્ત રૂપ થતી નથી, એ તો દૂર રહો. બંધની તો વાત જ કરશો નહીં, કે છે 1219 230 પાનો. જ્ઞાનીઓની કર્મથી ઉત્પન્ન થવા વાળી ક્રિયા બંધના નિમિત્ત રૂપ થતી નથી, એ તો દૂર રહો. અર્થાત તેમાં તો કોઈ આશ્ચર્ય નથી, પરંતુ આશ્ચર્ય તો એ છે કે તેમની જેટલી કોઈ ક્રિયા છે તે સર્વ ક્રિયા પૂર્વબદ્ધ કર્મોની નિર્જરાના જ નિમિત્ત રૂપ થાય છે. બંધનું તો કારણ થતી નથી, નિમિત્ત કારણ પણ નિર્જરાનું કારણ થાય છે. દેખત રીતે બંધનું કારણ લાગે છે, વસ્તુતઃ નિર્જરાનું કારણ છે. એ જ આને નિર્જરાનું કારણ થાય છે, કેમ કે એ જ વખતે એનાથી ભિન્ન પડે છે. આ તો મુમુક્ષુ દશામાં ફરિયાદ આ છે ને, કે આ વાત બરાબર છે પણ ઉદય આવે છે ત્યારે અમે તો ઉદયની અંદર કાંઈ આ જ્ઞાનનો ઉપયોગ કરી શકતા નથી. જ્ઞાન સમજીએ છીએ, આ વાત સમજીએ છીએ કે ભેદ જ્ઞાન આમ થાય, ફલાણું આમ છે, આમ છે, આત્મા આમ. ખાસ પ્રશ્ન હતો એમ, એનું કારણ એ છે કે જ્યારે ખરેખર કોઈ લડવા આવે છે ત્યારે માર ખાય છે. ઘરમાં આમ થોમ થોલાથી ફેરવા કરે, જ્યારે પેલો મારવા આવે ત્યારે લાઠી પડી ગઈ છે. ઉપયોગ કરવાનો છે ત્યારે ઉપયોગ કરતો નથી, તો એ વિદ્યા શું કામની? જ્યારે એનો ઉપયોગ કરવાનો હોય ત્યારે જો એ વિદ્યાનો ઉપયોગ ન થાય તો એ વિદ્યા શું કામની? ઘણી પ્રેક્ટિસ હોય તો કેટલીક વાતો સમજાય છે, કેટલીક વાતો માત્ર બુદ્ધિના વિષયથી સમજાઈ જાય એવી આમાં નથી. કેટલીક વાતો તો એવી છે કે એની પ્રેક્ટિસમાં ઉતરે ત્યારે જ સમજાય એવી વાત છે, એ વગર સમજાય એવી નથી. પછી 1235 534 સૂક્ષ્મ આદિ પદાર્થો પરોક્ષ હોવા છતાં પણ સમ્યક દ્રષ્ટિઓના સમ્યક્ત્વનું એવું કોઈ મહાત્મ છે કે જેથી તેમને આ જગતનું આસ્તિક્યપૂર્વક જ્ઞાન હોય છે? તીર્થંકરમાં વિષય એવો હતો કે જે બુદ્ધિમાં વાત સમય એવી વાત જ કરવી જોઈએ, રેશનલ એ છે એમ કે આ યુગ બુદ્ધિનો છે, બુદ્ધિમાં ન સમય એવી વાત ન કરો તો લોકોને શ્રદ્ધા બેસે એવું નથી અત્યારે. પણ લોકોની બુદ્ધિ કેટલી, કોઈ સ્થાનાંતર થતું હશે, એનું કોઈ સ્થાનાંતર થતું હશે, ક્ષેત્રાંતર થતું હશે. પણ દુનિયા બહુ મોટી છે, જેટલી અહીંયા આપણે આવીએ જઈએ છીએ એટલી જ નથી, પણ એથી બહુ મોટી દુનિયા છે, એ તો સ્વીકારવું પડે એવું છે કે નહીં? તો દૂરવર્તી પદાર્થો, દૂર ક્ષેત્રવર્તી, દૂરવર્તીમાં બે પ્રકારે છે, એક દૂર ક્ષેત્રવર્તી, એક દૂર કાળવર્તી, અને સૂક્ષ્મ પદાર્થો એ પરોક્ષ છે, બધા અંતરિત છે, એટલે જ્ઞાનની અંદર સીધા પકડાતા નથી. તો પણ સમ્યક દ્રષ્ટિઓના સમ્યક્ત્વનું એવું કોઈ મહાત્મ છે કે જેથી તેમને આ જગતનું આસ્તિક્યપૂર્વક જ્ઞાન છે? 14 બ્રહ્માંડનું જે વર્ણન છે એનું આસ્તિક્યપૂર્વક જ્ઞાન છે સમ્યક દ્રષ્ટિ, કહે ન કહે જુદી વાત છે. એને જે અનુભવ થયો એમાં 14 બ્રહ્માંડની આસ્થા આવી છે, જે સર્વજ્ઞના જ્ઞાનના નિરૂપણ કરેલું છે એની આસ્થા એને આવે. એટલે સર્વજ્ઞનો જ્યાં સ્વીકાર છે અને એ સ્વીકારથી જેને સમ્યક્ત્વ છે એની વાત જુદી છે, બાકીને બાકીને શંકા પડે એવું વિષય છે. એટલા વર્ણન આવે છે કે લોકોને શંકા પડે એવી વાત છે, આમ હશે કે કેમ, આવું હશે કે કેમ. અને આસ્તિક્યપૂર્વકનું જ્ઞાન છે, જ્ઞાનની વાત લીધી છે, એને જ્ઞાન છે અને આસ્થા સહિતનું જ્ઞાન છે. બીજાઓ તો શંકા કરે જૈન શાસ્ત્રોને, જૈન શાસ્ત્રોમાં જે વિધાન છે એ વિધાનને અન્ય મતે શંકા કરે, પણ જૈનોને વિદ્વાનો શંકા કરે છે એ એક મોટી વાત છે. કહેવાતા જૈનો વિદ્વાનોમાં શંકા કરે છે. અત્યારે આ બીજો યુગ છે એમ કે શું, બુદ્ધિમાં સમાય એવી વાત કરો, નહીં તો લોકોને શ્રદ્ધા નહીં રહે ધર્મ ઉપર. પણ હવે સર્વજ્ઞને સ્વીકાર્યા વિના ચાલે એવું નથી. જો તમારે શરૂઆત કરવી હોય તો તત્વનું નિરૂપણ સર્વજ્ઞથી કરવું પડે એવું છે, ને ધર્મનું મૂળે સર્વજ્ઞ જ છે. શ્રીમદજીએ કેટલી અંદરથી વાત કાઢી છે ઊંડાણમાંથી, કે ધર્મનું મૂળ સર્વજ્ઞ છે અને તત્વનું નિરૂપણ કરવું હોય તો સર્વજ્ઞથી કરવું, સર્વજ્ઞતાથી જ તત્વનું નિરૂપણ કરવું કે ધર્મનું નિરૂપણ કરવું, હે પાયામાં આ વાત છે. નહીત્ર એક વાત ટકે એવું નથી, કેમ કે વસ્તુ જે શાશ્વત છે એના અગુરુ લઘુ ગુણને લઈને છે. સર્વનાશ થતો નથી ગમે એટલો વિભાવ થાય તો પણ, અને ગમે એટલી શુદ્ધિ થાય તો પણ અગુરુ રહે છે, અલઘુને અગુરુ જે રહે છે એનો જે સ્વભાવ છે એ જ કેવો જ્ઞાન ગોચર છે. પહેલો તો ક્યાંથી શરૂ કરશો? પંચાધ્યાય અહીંથી શરૂ કર્યું છે, પંચાધ્યાયકારે ગ્રંથ જ અહીંથી શરૂ કર્યો છે, એમણે સર્વજ્ઞને સ્થાપ્યા છે અને એનું લોજિક આપ્યું છે કે જો સર્વજ્ઞને ન સ્થાપવામાં આવે, ન સ્વીકારવામાં આવે તો વસ્તુને કોઈ રીતે સ્થાપી નહીં શકો. વસ્તુ એવી રીતે અવસ્થા બદલે છે કે એ જ વસ્તુ છે એને સ્વીકારવી કેવી રીતે. એક જીવ તિરિંજ થઈ મનુષ્ય થાય દેવ થાય એટલો મોટો અવસ્થાનો ફેરફાર છે કે તેનો તે જીવ છે એમ કેમ નક્કી થાય. પ્રત્યભિજ્ઞાનનું કારણ કેવી રીતે થાય એમ કે છે કે આ જીવ છે. એ પહેલા તો તે જ અત્યારે આ છે એમ કેમ નક્કી થાય. એટલો મોટો અવસ્થાની અંદર ફેરફાર છે કે એને આખું રૂપ બદલાઈ જાય છે, જીવનું રૂપ જ બદલાઈ જાય છે. એટલે જીવની શાશ્વતતા, પદાર્થની શાશ્વતતા જો ન સ્વીકારવામાં આવે તો શૂન્યમાંથી સર્જન થાય અને કાં તો બધું શૂન્ય થઈ જાય. કોઈ વાત એક પદાર્થનો નાશ થાય તો અનંતનો નાશ થાય, બધું શૂન્ય થાય. જો શૂન્યમાંથી સર્જન થાય તો કોઈ વ્યવસ્થા ન રહે કે કેટલા પદાર્થોની ઉત્પત્તિ થાય. જે પદાર્થ છે એને શાશ્વત સ્વીકારવો રહ્યો, શાશ્વત સ્વીકારવો રહ્યો તો એના વિભાવ સ્વભાવની પરિસ્થિતિ એવી છે કે અગુરુ લઘુને માનવું પડે લોજિકથી ન્યાયથી. અને એ ગુણ કેવળ જ્ઞાન ગોચર છે, રોગ નિર્ણય મહિના વગરની જેવું ઉપાય નથી. બહુ સારું લોજિક છે. ગ્રંથનો પ્રારંભ જ આ રીતે કર્યો છે પંચાધ્યાયી. સર્વજ્ઞને સારી રીતે સ્થાપ્યા પછી વાતને આગળ ચલાવી છે, નિરૂપણ આગળ ચલાવ્યું છે. ત્યાં સુધી એને એ જ વાત ઉપર કેટલાય તર્કો ઉઠાવ્યા છે, કેટલાય પ્રશ્નોત્તર કર્યા છે કે જે સામાન્ય બુદ્ધિવાળા કોઈ એવા પ્રશ્નોત્તર કરી ન શકે એવા ગ્રંથ કરતા એ પ્રશ્નોત્તર કર્યા છે. આ તો 487 નું ગાથા છે પંચાધ્યાયી. મુનિ દશા સુધીની દશા શક્ય છે, સંભવિત છે. ક્યારે કોણ કે થાય એનો કોઈ નિયમ નથી, તેમ સદાય હોય એવો નિયમ નથી. એ તો સમ્યક દ્રષ્ટિએ તું એવો કાળ આવશે કે મચમાં નહીં હોય કોઈ. છેલ્લા 100 વર્ષોમાં શ્રીમદજી પછી કોઈ જોવામાં નથી. 100 વર્ષ પછી પાછળ 150-200-250 વર્ષમાં જુદા જુદા નામ છે. છેલ્લા 100 વર્ષના ગાળામાં નથી. હા, ગુરુદેવ દેખાય વચ્ચે કોઈને દેખાતો પ્રસિદ્ધપણે નથી. એવા કાળ જશે, હવે તો એવો કાળ વિશેષ આવશે. સંભવિતતા કરે ધર્મી જીવન, સંભવિતતા. ઊંડાવ સર્પિણી એટલે ગજબનો ઊંડાવ સર્પિણી છે. જૈન ગ્રંથ કે નિંદક, જૈન પ્રતિમા કે નિંદક, જૈની ઓલા તો બીજા તો હોય એમાં શું. ઊંડાવ સર્પિણીમાં અન્ય મતિઓ તો વિરોધ કરે, આ તો જૈનો જ એવી વાત છે. સીધી જ વાત છે, સજા તો ભયંકર છે, વિચાર ન કરી શકાય એવી ભયંકર છે. દીપચંદજીનો એક સારો બોલ છે, 1258 પાનું 238 છે. પરિગ્રહવંત સમ્યક દ્રષ્ટિ પણ અનુભવને કોઈ કોઈ વિલાપ કરે છે. અનુભવ એટલે નિર્વિકલ્પ શુદ્ધોપયોગની દશા, કોઈ કોઈ વિલાપ બહારમાં પરિગ્રહવંત દેખાય છે તો પણ અનુભવને કોઈ કોઈ વિલાપ કરે છે, તેઓ પણ ધન્ય છે, મોક્ષના સાધક છે. જે સમયે અનુભવ કરે છે તે સમયે સિદ્ધ સમાન અમલાન આત્મતત્વને અનુભવે છે. બારમાં પરિગ્રહ અને પરિગ્રહનો રાગ બે દેખાય છે, પરિગ્રહનો ઘેરો દેખાય છે, પરિગ્રહ સંબંધીનો બુદ્ધિપૂર્વકનો રાગ દેખાય છે. જ્યારે અનુભવ કરે છે કેવળ એક સિદ્ધ સ્વરૂપ છો, અમલાન જેમાં મલિનતાનો અંશે નથી, એવા આત્મતત્વને સ્વયંને સ્વસ્વરૂપે અનુભવે છે. એક દેશ સ્વરૂપ અનુભવમાં સ્વરૂપ અનુભવની જાતિ પીછાણી છે, આખી જાતિ પીછાણી. જે અનુભવમાં મુનિપદ આવે એ પણ પીછાણ્યું, જે અનુભવમાં પંચમ ગુણ સ્થાન કેવું હોય એ પણ પીછાણ્યું, છઠ્ઠું સાતમું કેવું હોય એ પીછાણ્યું, સાતમાંથી આગળ શ્રેણી માંડે એ પણ જાણે, અને કેવળ જ્ઞાન સુધીની બધી દશાને પીછાણી. સંવર નિદ્રા મોક્ષ તત્વ નવે તત્વ જાણ્યા, નવે તત્વ ઓળખ્યા, તો સ્વરૂપ અનુભવની સર્વ જાતિને પીછાણી છે. એક દેશ સ્વરૂપ અનુભવમાં, અનુભવ તો એક દેશ છે. અહીંયા એમ કહ્યું છે કે અનુભવ પૂજ્ય છે, પરમ છે એટલે ઉત્કૃષ્ટ છે, ધર્મ છે, સાર છે, અપાર છે, અક્ષય અને એમ કહ્યું છે, અનંતતા છે. એમ ગુરુદેવ તો બહુ રસ્તે એ વાત કરે છે પ્રવચનોની અંદર કે અક્ષયપણું અને અમેયપણું છે. સમ્યક દ્રષ્ટિની પર્યાયમાં પણ અક્ષયપણું છે, અમેયપણું છે, અનંતપણું છે, અપાર છે, ઉદ્ધાર કરે છે. અનુભવ પોતે ધર્મ સ્વરૂપ જ છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. અનુભવ પોતે આત્મધર્મ છે, આત્મધર્મ પોતે સ્વાનુભવ રૂપ છે. સાર છે, આખા જગતમાં એ સારભૂત વાત છે. અપાર છે, ઉદ્ધાર કરે છે, જીવનો એ ઉદ્ધાર કરે છે. કેટલો રસ લઈને અનુભવ આવતો હશે, આત્માનો કેટલો અપૂર્વ આત્મરસ, અપૂર્વ ચૈતન્ય રસ, કેટલા રસ લઈને અનુભવ આવે છે કે જેને લઈને સંસારમાંથી એનો ઉદ્ધાર થઈ જાય છે. પછી એને સંસારનો રંગ ચડતો નથી. પરિગ્રહવંત છે, પરિગ્રહ સંબંધીનો રાગ છે, પણ એનો રંગ નથી ચડતો. એને અવિકાર છે, ભાવ પાર કરે છે, મહિમાને ધારણ કરે છે, દોષને હરવા વાળો છે, અને તેનાથી ચિદાનંદનો સુધાર છે. અનુભવથી શુદ્ધિ છે, સુધાર છે, દોષનો અભાવ છે, બધાનું કારણ અનુભવ છે. અનુભવ પ્રકાશમાં અવારનવાર દીપચંદજી ખૂબ મહિમા કરે છે સ્વાનુભવનો, કેમ કે સ્વાનુભવનો ગ્રંથ ગ્રંથમાં વિષય સ્વાનુભવનો એજન્ડા ઉપર છે. વર્ણન કરતા કરતા બહુ મહિમાથી વર્ણન. રાજમલજી નો કૌષ્ટિકા ઉપરથી એટલો રસ થઈ ગયો છે એમને. કૌષ્ટિકામાં અધ્યાત્મ પ્રધાનતા ઘણી છે. નિશંકમ, નિશંક થઈને જ્ઞાનમ સદા વિંદતે, છેલ્લું સપ્ત ભય રહી છે ને બધામાં છેલ્લો પદાર્થ. જ્ઞાન નો પિંડ આત્મા જ અમારો લોક છે, જેમાં મોક્ષ નું સુખ મળે છે. એટલે લોક ભય નથી એમ કેવું છે. આ લોક ભય કે પરલોક ભય, એવો ભય સમ્યક દ્રષ્ટિને નથી. કેમ કે જ્ઞાન નો પિંડ આત્મા જ અમારો લોક છે. લોક્યંતે એટલે લોક, લોક અવલોકાય છે, લોકાય છે એટલે અવલોકાય છે જેનાથી. એવું જે જ્ઞાન પિંડ આત્મા એ જ અમારો લોક છે, જેમાં મોક્ષ નું સુખ મળે છે. જેમાં દોષ અને દુઃખ છે એવા જે સ્વર્ગ આદિ અન્ય લોક મારા નથી, એ તો સ્વર્ગને પણ દુઃખ દુઃખ રૂપ જુએ છે. શું જેમાં દોષ અને દુઃખ છે એવા સ્વર્ગવાદી સ્વર્ગ વગેરે અન્ય લોક મારા નથી, નથી મારા એમને કાંઈ લેવા દેવા નથી. 14 બ્રહ્માંડથી છૂટો પડી ગયો. લોકો તો પુણ્યની અનુકૂળતાઓને ઈચ્છે છે, એની પાછળ આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન કરે છે. આ કહે છે કે સ્વર્ગવાદી મારા નથી, નથી કાંઈ નથી, કેટલા છૂટા પડે છે. સીધી વાત છે, પ્રત્યક્ષ અનુભવનો વિષય છે, ક્યાં પૂછવા જવું પડે. સુગતિ આપનાર પુણ્ય અને દુઃખદાયક દુર્ગતિનું પદ આપનાર પાપ છે, તે બંને નાશવંત છે અને હું અવિનાશી છું. મારાથી ભિન્ન છે એ નાશવંત જે પુણ્ય પાપ છે, એનાથી તો હું ભિન્ન અવિનાશી છું. મોક્ષપુરીનો હું બાદશાહ છું. એવો વિચાર કરવાથી પરલોકનો ભય સતાવતો નથી. પરલોક ભયની સામે લોક છે. નાની મનુષ્ય પોતાના આત્માને સદા નિષ્કલંક અને જ્ઞાનરૂપ દેખે છે, તેથી નિશંક રહે છે. સાત પદ છે આવા મૂળ અમૃતેન્દ્રાચાર્યના સાત કળશ છે, એ બધા ઉપર એમનો એક એક પદની રચના છે. પરંતુ એક કરતા વધારે પદ પણ રચે છે પોતે. જે ધૈર્ય ધારણ કરનાર છે, નાની કોકીવા હોય કે જે ધૈર્ય ધારણ કરનાર છે, સંસાર સમુદ્રને તરનાર છે, સર્વ પ્રકારના ભયોનો નાશ કરનાર છે, મહાયુદ્ધા સમાન ધર્મમાં ઉત્સાહી રહે છે અને વિષય વાસનાઓને બાળી નાખે છે, આત્મહિતનું ચિંતન ક્રિયા કરે છે, સુખ શાંતિની ચાલને ચાલે છે, સુખ શાંતિની ચાલ ચાલે છે, સદગુણોના પ્રકાશથી જે જગમગે છે, હીરો જેમ જગમગે છે, એમાં ગુણરત્નોના પ્રકાશથી જગમગે છે, આત્મ સ્વરૂપમાં રુચિ રાખે છે, બીજી ક્યાંય રુચિ નથી, આત્માની શાંતિમાં જેની રુચિ છે, બધા નયોનું રહસ્ય જાણે છે, બાર અંગના રહસ્યને જાણે છે, એટલે બધા નયોનું રહસ્ય જાણે છે, એને નયો શીખવાની જરૂર નથી, બધા નયોનું રહસ્ય જાણે છે, એવા ક્ષમાશીલ છે કે બધાના નાના ભાઈ બનીને રહે છે, મોટા ભાઈ છે ને નથી રહેતા, છે ને નમ્રતા, એવા ક્ષમાશીલ છે કે બધાના નાના ભાઈ બનીને રહે છે, પરીક્ષાનું ચારીને શબ્દ ભેદ નથી ને, જેમ ચાકર છે સુખનો હુકમ ઉઠાવે, એમ કરી લઈએ કામ, સંસારના કામ કરી લઈએ ચાકરને જેમ, ધણી થઈને ન કરે, નોકર થઈને કરે, વેઠ ઉતારી લઈએ, ભાઈ આ પૂર્વે અપરાધ કર્યો છે, આ વેઠ ઉતાર્યા વગર છૂટકો નથી, આમેથી કાંઈ મળવાનું નથી, આપણે તો મજૂરી કરી છૂટવાનું છે, બીજું કાંઈ મજૂરી કરી છૂટો, બધાના નાના ભાઈ બનીને રહે છે, અથવા તેમની સારી નરસી વાતો સહન કરે છે, પચાવી જાય છે, હૃદયતા હૃદયની કુટિલતાને છોડીને સરળ ચિત્તવાળા થયા છે, દુઃખ સંતાપના માર્ગે ચાલતા નથી અને આત્મ સ્વરૂપમાં વિશ્રામ કર્યા કરે છે, અવારનવાર વિશ્રામ કરવાનું ધામ છે એમની પાસે, એવા મહાનુભાવ જ્ઞાની કહેવાય છે, અને જ્ઞાની કહીએ છીએ, એમને તો બહુ લીધું છે, પોતાને શાસ્ત્રમાં આવી વાતો નથી, કળશમાં સમયસારમાં આવી વાતો નથી, એવી સેંકડો વાતો બનારસી દાસે પોતાની પરિણતિમાંથી કાઢીને કરી છે, તો જયચંદજીએ કરી છે, શ્રીમદજીએ કરી છે, દીપચંદજીએ કરી છે, મોક્ષમાં પણ ટોડરમલજીએ કરી છે,
જય પરમ કૃપાળુ જી.